તારીખ 6/8/1998 અનુભવ સંજીવનીના બોલ નંબર 1727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 283 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા હમિંગનો અવાજ આવે છે.
કે મોક્ષ માર્ગ પ્રત્યે આગળ વધવાના ભાવ તો બહુ આવે છે, સમ્યક દર્શન પ્રાપ્ત થાય મોક્ષ માર્ગ આગળ વધવું, ઉદયમાં પરિણામ બહુ ખેંચાઈને તીવ્ર થતા નથી, વર્તમાનમાં પરિણામોની આ સ્થિતિ છે. તત્વોની સમજણથી સમાધાન પણ આવે છે બૌદ્ધિક લેવલ ઉપર, નથી સમજાતું એની મૂંઝવણ નથી, કાંઈ સમજાય છે સત્સંગ ઘણા વખતે કરતા હોય. ઉદય વખતે થોડું અવલોકન પણ ચાલે છે, ઉદયમાં આવા ભાવ છે આવા ભાવ છે, છતાં પણ આગળ વધાતું નથી એ નક્કી છે. તો કેવા પ્રકારનો અવરોધ રહેતો હશે એ પકડાતું નથી, ક્યાં અટકી છો, આગળ નથી વધાતું તો ક્યાંક અટકતો છે, શું કરવું, પછી શું કરવું, આ પરિસ્થિતિમાં શું કરવું. સમાધાન એમ લીધું છે કે પર પદાર્થમાં અવરોધ કરનારાના જે કારણ છે એ પરિણામો અનેક પ્રકારના છે, એમાં એક જ પ્રકાર નથી, અનેક પ્રકારના એવા પરિણામો છે કે જે અવરોધરૂપ કારણ છે. એવા પોતાના અવરોધરૂપ પરિણામો તપાસવા ઘટે તો આમ તો સીધું તપાસવા જાય તો કાંઈ પકડી ન આવી શકે, કેમ કે એ તો મૂંઝવણ છે કે આમાં શું અવરોધ થાય છે કે હું પકડાતું નથી. પણ સત્સંગ યોગે એ બધા એનો વિચારણા ચાલે, એની ચર્ચાઓ ચાલે, એના ઉપરથી પોતે તપાસવું જોઈએ. કેટલાક અવરોધરૂપ ભાવો અને એના ઉપાય અત્રે આ જગ્યાએ વિચાર્યા છે. એમાં જે અવરોધરૂપ ભાવો છે એના પ્રકારમાં એક સ્વછંદ, એક પૂર્વગ્રહ, પરલક્ષ, વિભાવ પરિણતિ થઈ ગઈ હોય છે, પ્રતિબંધક ભાવો, પ્રકૃતિ દોષ, સંયોગોમાં પોતાપણું, સંયોગોની આધાર બુદ્ધિ, સંયોગોમાં સુખ બુદ્ધિ અને જે કામ કરતા હોય એમાં કરતા બુદ્ધિ વગેરે પરિણામો મુખ્ય છે, અવરોધમાં આ પરિણામો મુખ્ય છે. તે તેનો સંક્ષેપમાં વર્ણન નીચે કર્યું છે, એક એક ભાવોનો સંક્ષેપમાં કેવો પ્રકાર છે, કે એટલા માટે કે પોતાને એ પ્રકારનો હોય તો અનુભવ સાથે મેળવીને એની સમજણ કરી શકે, મને આવા જ ભાવ થાય છે તો પોતાના અનુભવ સાથે મેળવે અને એમાં એ રીતે સમજે, અનુભવથી સમજે. પેલું સ્વછંદ, જ્ઞાનીની આજ્ઞામાં ન રહેવાથી અનેક પ્રકારે જીવને સ્વછંદ થઈ જાય છે. મૂળ વાત આ છે, એ તો જ્ઞાનીની આજ્ઞામાં રહેતો નથી, આજ્ઞામાં જો કે રહેવું સુલભ નથી, એને પોતાની વાત મૂકી દેવી પડે. આજ્ઞા અનુસાર ચાલવું હોય તો પોતાની ઈચ્છા અનુસાર ન ચાલી શકે, પણ આજ્ઞા બહાર જવું એ સ્વછંદ છે અને આત્મહિત માટે મને જ્ઞાનીની આજ્ઞા શું છે એ સત્સંગમાં સમજી લેવું જોઈએ અને એ આજ્ઞા બહાર ન જવા માટેનો પોતાનો પ્રયત્ન હોવો જોઈએ. તો પ્રયત્ન સફળ પણ થાય, પ્રયત્ન હોય તો પ્રયત્ન સફળ થાય. પણ એ માટેની કાંઈ સમજણ ન હોય, કાંઈ વિચાર ન હોય, એ રીતે ચાલવાની વૃત્તિ ન હોય તો ક્યાં કેટલો સ્વસન થાય પોતાને ખબર ન પડે. અને મુમુક્ષુની ભૂમિકામાં એ જ્ઞાનીને આજ્ઞા બહાર રહેવું એ બહુ મોટો દોષ છે, નાનો સૂનો દોષ છે. પરિભ્રમણનું મુખ્ય કારણ આ પરિભ્રમણના બે કારણો સ્પષ્ટ લખ્યા છે, સ્વચ્છંદ અને પ્રતિબંધ. સ્વચ્છંદ સૌથી મોટો દોષ છે. ધર્મ સાધન હવે બે પ્રકાર છે સ્વચ્છંદના. એમાં એક ધર્મ સાધન પોતાની રુચિ અથવા પોતાની કલ્પના પ્રમાણે કરવું, પોતાને રૂચે એ કરે, કોઈને ત્યાગ કરવાનો રૂચે ત્યાગ કરી નાખે, કોઈને વાંચવું ગમે તે વાંચ્યા કરે, કોઈને સાંભળવું ગમે તે સાંભળ્યા કરે, કોઈને પૂજા ભક્તિ કરવી ગમે તે ભક્તિ કર્યા કરે, પોતાની રૂચિ પ્રમાણે ધર્મ સાધન કરે. અને એમાં એની કલ્પના હોય છે, આમ કરવાથી એક દી મારું કલ્યાણ થઈ જશે, આમ કરતા કરતા એક દી મારું કલ્યાણ થઈ જશે, આ એક કલ્પના હોય છે. પણ એ શોષણ છે, એ જીવનો શોષણ છે, બીજું કાંઈ નથી. એ ધર્મના ક્ષેત્રમાં આ પ્રકારે જીવ શોષણ કરે છે. અને ધાર્મિક સિવાયના જે ઉદય ભાવો છે એમાં તીવ્ર રસવાળા શુભ કે અશુભ ભાવો થાય, એ પણ પસંદ છે. કે જેને કાંઈ આગળ્યું ન હોય, કંટ્રોલ ન હોય, ઘણા તીવ્ર રસ જ્યારે પરિણામ થતા હોય એ પસંદ પરિણામો છે. અને ત્રીજું એવો પ્રકાર પણ સ્વચ્છંદમાં બને છે કે અંદરથી આત્મા ના પાડતો હોય, એને અંતરાત્માનો અવાજ કહે છે, અથવા કોન્શિયસ બાઇટ કરતો હોય તો પણ ઓવરટેક કરીને પરિણામ કરે. એ પણ સ્વચ્છંદ છે, કેમ કે આત્મા એનો ના પાડે છે. અને એ આત્મા ના પાડે છે એ તો પરમ ગુરુ છે, એ આત્મા જ એનો પરમ ગુરુ છે. એ વખતે એ આજ્ઞા બહાર જાય છે, ત્યાં ઓવરટેક કરીને કામ કરી દે છે. ઇન્સ્ટન્ટ સુખ લેવાની વૃત્તિ છે, તાત્કાલિક લાભ છે મને. કેવી રીતે? હા, તીવ્ર રસનો પ્રકાર છે. કેમ કે એના અંદરથી તો નકાર આવે છે, છતાંય તો ઓવરટેક કરે છે. કેમ કોઈ એક માણસ છે, એને ખબર છે કે ભાઈ બીડી સિગરેટ પીવાથી કેન્સર થાય છે, અને કેન્સર થઈ ગયું, કેન્સરની ગાંઠ નીકળી ગળામાં, ડાક્ટરે બાયોપ્સી કરીને કીધું, ડિક્લેર કર્યું કે આ કેન્સર છે, મનાઈ કરે કે બિલકુલ બીડી સિગરેટ તમારે પીવાય જ નહીં. પણ એ તલપ લાગે ત્યારે એ રહી ન શકે, એને ખબર છે કે ન પીવાય, પીધા વિના રહી ન શકે. એવું આમાં છે, તો ખબર છે કે આ ન કરવું જોઈએ, પણ મને અત્યારે તો ઓવરટેક કરીને પણ અત્યારે જોઈ છે, અત્યારે જરૂર છે, અત્યારે મારી ઈચ્છા છે, પતી ગઈ. એ પરફેક્શનનું પરિણામ છે, અગેન્સ્ટ કોન્શિયસ પરિણામ થાય, એ પણ સ્વચ્છંદ છે. છે બીજી બધી કારણો સુબુદ્ધિનો વિસ્તાર કર્યો છે. આ તો સ્વચ્છંદનો વ્યૂ પોઈન્ટ છે, વ્યૂ પોઈન્ટ છે એ સ્વચ્છંદનો છે. કેટલા કેટલા પ્રકારે સ્વચ્છંદનો પ્રકાર આવે છે પરિણામ. પછી પૂર્વગ્રહ હું તો જ્ઞાનની આજ્ઞામાં નથી, શ્વસનથી બચવું હોય સર્વશ્રેષ્ઠ ઉપાય આ છે અને સુગમ ઉપાય પણ આ છે. અચ્છાને ત્યાં દબાવવી પડે, ઉપસમાવવી પડે, મારવી પડે, એક નિર્ણય કર્યો હોય, દ્રઢ નિશ્ચય કર્યો હોય કે મારે આજ્ઞામાં જ રહેવું છે તો સ્વચ્છંદથી બચે. પછી મોટા ભાગના તો એ આજ્ઞાના વિષયમાં જ સમજાય નથી, એટલે પોતાની રુચિને કલ્પના પ્રમાણે ધર્મ સાધન કરે. ધર્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં ન હોય એવા જીવો જે ખાઈ પીને મજા કરવામાં માનતા હોય એ બધાને કંઈ આગળિયો હોતો નથી, એ ડીકન્ટ્રોલ પરિણામ હોય છે અને એ સ્વચ્છંદે તીવ્ર અરસવાળા પરિણામ કરતા હોય છે અને અગેસ્ટ પણ શેફ પણ થતા હોય. બધા સ્વચ્છંદના પ્રકાર છે. બીજો પૂર્વગ્રહ લીધો છે. જીવે અનેક પ્રકારે મિથ્યા અભિપ્રાયો અથવા વિપરીત અભિપ્રાયો બાંધી જ રાખ્યા છે. એનો આગ્રહ રહેવો, એના ઉપર વજન જાય વધારે, એટલે આઉટ ઓફ બેલેન્સ થાય અને એની પકડ રહ્યા કરે. એક તો એ પૂર્વગ્રહનો પ્રકાર છે. બીજો એક પૂર્વગ્રહનો પ્રકાર એવો છે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યેનો અભિપ્રાય બાંધી રાખો, પછી ઉદય આવે આવ્યો હોય અને એ અભિપ્રાય બંધાઈ ગયો હોય, એને સાથે કોઈ પણ પ્રકારનો ઉદય વર્તી ગયો હોય અને અભિપ્રાય નક્કી થઈ ગયો હોય અને એ વખતે એની ભૂલ ન હોય, સામાન્ય ભૂલ હોય અને અભિપ્રાય બંધાઈ ગયો હોય અને એ અભિપ્રાય દ્રઢ થવામાં ફરી વાર કોઈક વાર પાછો એવોનો અનુભવ થાય ત્યારે એમ થાય કે મારો નિર્ણય બરાબર છે, આવ્યો જ છે માણસ. હવે પરિણામ છે ને એ બદલતી ચીજ છે. યોગ્યતા જીવોની સમય સમયની હોય છે, એક સરખી યોગ્યતા કોઈની રહેતી નથી, એમાં એનાથી પણ ખ્યાલ કરતો હોય છે. જ્યારે પૂર્વગ્રહ છે એમાં ફેરફાર થતો હોય છે, એટલે કોઈ માણસના દોષિતપણાનો અભિપ્રાય નક્કી થયો હોય એ સુધરતો હોય તે એનું જ્ઞાન મધ્યસ્થ ન હોય, એની વાત લક્ષ્ય પર ન આવે, એ તો એને જે જોતો એ જ નજરે જોડે. ત્યારે પૂર્વગ્રહ વગરનો માણસ હોય ને એને ખબર ખબર પડે ના હું આ માણસનો ફેરફાર થઈ ગયો છે, પહેલાં આપણને અનુભવ બીજો થયો હતો, અત્યારે વાત જુદી જ છે એની, એમનું જ્ઞાન મધ્યસ્થ થઈને સમજી શકે ગુણ દોષને, જેમ છે એમ ગુણ દોષને સમજી શકે, એ પૂર્વગ્રહ વગરનો જ્ઞાન છે. જ્ઞાન છે. હવે પૂર્વગ્રહ જેનો જે પ્રકાર છે એનું નુકસાન સામાન્ય નથી, એનું નુકસાન પૂર્વગ્રહ જેને થયો છે એને છે. પેલાની પર્યાય તો ફરી જશે અને એમાંનો પૂર્વગ્રહ કંઈ એને આડો નથી આવવાનો, પણ જેને પૂર્વગ્રહ થયો છે એને પરિણામના વિજ્ઞાનને બહુ ભાગ ખબર નથી, પ્રાય એને ખબર નથી કે આ પૂર્વગ્રહથી નુકસાન કેવી જાતનું છે. જેને વ્યક્તિગત પૂર્વગ્રહ છે એને શાસ્ત્ર ભાષામાં એને શલ્ય કહેશે, એને શલ્ય રહી ગયું છે અને એ જે અંદરમાં રહેલું શલ્ય છે એ એના પુરુષાર્થને રોકે, પુરુષાર્થ ઉપડે નહીં. અહીંયા પ્રશ્ન એ છે કે અમે આ પરિસ્થિતિમાં કેમ શું અવરોધ હશે, કે પણ તને ખબર છે કે તારે કોની હારે શલ્ય પીડ્યું છે? શલ્ય કોની હારે હોય છે? જેની સાથે કાંઈ પણ ઉદય સંબંધ થયો હોય એની હારે. જે માણસોને આપણે જાણતા નથી, ઓળખતા નથી, એનો તો કોઈ પૂર્વગ્રહ હોતો નથી. કોણ કેવો છે એની ખબર જ નથી આપણને, અને એવા તો લાખો કરોડો માણસો. પણ સગા સંબંધી, કુટુંબ, મિત્રો, મંડળ, જેની સાથે કાંઈ પણ વ્યવહાર થયો હોય ઉદયનો, અને એની અંદર જે આપણને સારો ખરાબ અનુભવ કરાય બંધાઈ ગયો હોય, એ જે પ્રેજ્યુડિશિયલ થિંકિંગ છે, એવી એક પ્રકારની થિંકિંગની જે લાઈન છે, એનાથી એક નિશ્ચય પકડાઈ જાય, એ શલ્ય બની જાય છે, અને એ જીવના પુરુષાર્થને રોકે છે. અને પોતાને એને ખબર નથી હોતી કે મને કોને કોનું શલ્ય પડ્યું છે, કેમ કે એમનું તો ઉદય હોય ને, ઉદય તો પહેલાં થઈ ગયો હોય, શલ્ય ત્યાંથી કરી ગયો હોય. એટલે એ અવરોધ કરનાર પણ શલ્ય છે એ પોતાને જ ખબર ન પડે. એને એમ થાય કે હું શાસ્ત્ર કરું, વાંચું છું, સ્વાધ્યાય સત્સંગ કરું છું, આગળ કેમ વધવાનું છે? પણ શલ્ય રાખીને બેઠો છે. આમ હિડન ઓબ્સ્ટેકલ્સ જેને કહેવાય, હિડન ઓબ્સ્ટેકલ્સ, છુપાયેલા અવરોધો, એ જીવને કેમ આગળ વધવા દેતા નથી એની પોતાને ખબર ન પડે. એને સમજાય સત્સંગ વગર કેમ ખબર પડે? કેમકે એની ચર્ચા બીજી ક્યાંય હોય નહીં. સત્સંગમાં આવી બધી ચર્ચાઓ નથી. આ કેમ આપણે આગળ હજાર માની રાખવું નથી શકતા? આટલા આટલા વર્ષથી સત્સંગ કરીએ છીએ, સ્વાધ્યાય કરે છે, એની કેમ આગળ વધારતો હોય છે? તો ભાઈ કંઈક અંદર કારણો ભજે છે, ભજે લાવે છે, પડે લાવે છે. એ શલ્ય છે ને, એ શલ્ય છે એ ખોટો અભિપ્રાય છે. ખોટો કેમ? કે વસ્તુનું સ્વરૂપ જ એવું નથી. પર્યાય તો પલટતી ચીજ છે. તમે એક પર્યાયને ધ્રુવ કરી નાખી, તેનો પછી માણસ પલટતો જ નથી, એ પલટી જાય તો શું? તમારે તમે તો યાદ ન્યા રહી ગયા. વસ્તુનું સ્વરૂપ મીઠા અભિપ્રાય, મીઠા આગ્રહ તમારો ઉભો છે. તમે તમે તમારી જાતને ત્યાં આત્માને રોકી લીધો છે. હવે સામાના દોષ એને નુકસાન કરશે કે તમને? રસ્તામાં એક ભેંસ નીકળી, શિંગડા બહુ મોટા, એટલે જોનારને ચિંતા થઈ કારણે ભાર નહીં લાગતો હોય. તો ભાઈ ભેંસના શિંગડા ભેંસને ભારે, તો હું તને હું ના ભારે, તને એનો ભાર તને શું કરવા લાગ્યો કે તું ચિંતા કરેશ? તને ભાત માથે હોય તો તું ચિંતા કરો, વ્યાજબી છે કે મને ભાર લાગે છે. હું તો ભેંસના શિંગડા ભેંસને મારે, તારે હું એમ અમારા દોષને નો તસલ્લી તારે રાખવાથી હું ફાયદો? એ ક્યારે સુધરી જશે તને ખબર જ નહીં હોય. એટલે આવી એક અણસમજણથી પણ જીવ કેવા કેવા નુકસાનમાં ઉભો રહીએ છીએ અને પોતાને ખબર નથી હોતી. એટલે શું છે કે પ્રિન્સિપલી એવો અભિપ્રાય હોવો જોઈએ થિંકિંગ લાઈનમાં, એકદમ ઓપન માઇન્ડેડનેસ રાખવો છે કોઈના પણ માટે, ખુલ્લું માઇન્ડ રાખવાનું, એના માટે કંઈ અભિપ્રાય બાંધીને બેસવાનો. એવું છે કે જેની થિંકિંગ લાઈન બહુ સારી હોય, મધ્યસ્થ વિચારધારા હોય, જેની પણ જેને મધ્યસ્થ આપી દે 40 નંબરના પત્રમાં, એ પાત્રતાનું બહુ સારું લક્ષણ છે. એ મધ્યસ્થ હોય ને, એ દરેક વખતે મધ્યસ્થ જ રહે. ધારો કે એક માણસનો દોષનો ખ્યાલ છે, બીજી વખત પણ એનો એ દોષ દેખાય તો તેને એ વખતે ખ્યાલ હોય કે જે આમાં ફેર નથી પડ્યો, એટલો ફેર પડી શકે ખરો. તો ત્રીજી વખત એમને જ જોવાનું, એમ પહેલેથી જ પોતે જાગૃત હોય, પોતે જ તૈયાર હોય, એવી વિચારધારા જ મધ્યસ્થ હોય તો પહેલેથી એને એડવાન્સ જ પોતે તૈયાર હોય. એવી રીતે ભલે ને તો 10 વખત એવો અનુભવ થાય તો 11મી વખતે મધ્યસ્થ જ હોય, પાકું કરીને ન બેહે. કેમ કે ખ્યાલ છે કે કોઈ પણ જીવ ક્યારે પણ પલટી શકે. ક્ષમા આમાંથી ઉભી થાય છે, ક્ષમાને મોક્ષનો ભવ્ય દરવાજો કીધો ને, ક્ષમા આમાંથી ઉભી થઈ છે. એ જીવ પલટી પલટી શકે એવો છે નહીં, પલટો ત્યારે તારે તારે એને સ્વીકારી લેવું જોઈએ, એનું નામ તેને ક્ષમા આપી છે. નહીતર તો તેને માફ જ નથી કર્યો, એ પલટો તો માફ નથી કર્યો, તે તો આગલી વાત જ પકડી જ બેઠો પોતે. એવું થઈ જશે. એટલે મોક્ષનો વિરુદ્ધ બંધ બંધને મોક્ષ પ્રતિપક્ષ છે. એટલે ક્ષમાથી મોક્ષ છે અને અક્ષમાથી બંધ છે. પોતે શૈલીથી બંધાઈ ગયો, શૈલીનું બંધન તો અવરોધ તો પોતાને જ છે ને, એવી રીતે બંધ મોક્ષ લીધા છે. ઓલા મોક્ષની વાત નથી, કેવું જ્ઞાનની વાત નથી. આ આમ પકડાય ને ન પકડાય, પકડાય તે બંધ, ન પકડાય તે અબંધ, એવી રીતે લીધું. અભિપ્રાય રખ કે હમકો નહીં બેઠના હૈ કિસી કે ભી પ્રતિ કિસી ભી પ્રકાર કા હમારા માઇન્ડ ઓપન રહેના ચાહીએ. ચાહે ગુરુ હોય, ચાહે સામાન્ય જીવ હોય, ચાહે કોઈ ભી હોય, દૂસરો કે દોષ છે યા દૂસરો કી પ્રવૃત્તિ છે યા દૂસરી કી અયોગ્યતા છે, હમે ક્યાં લેના દેના હૈ. સમાગમ મેં વિવેક કરો, ઉસકો કોણ ના દેતા હૈ, વો ભી મધ્યસ્થ હોકર કે થિંકિંગ કરોગે તબ તો પતા ચલેગા ને, પૂર્વગ્રહ રખ કે બેઠ જાઓગે તો કહેશે પતા ચલેગા. પહેલે જ્ઞાની નહીં થા, અભી જ્ઞાન હો ગયા તો આપણા તો માઇન્ડ ખુલ્લા હો ગયા તો પતા ચલેગા. તો જબ સમાગમ કા પ્રસંગ હો આપ પરીક્ષા કરો. સત્સંગ તો બિના પરીક્ષા કરને કે કરને કી ચીજ હૈ નહીં, વૈસે હી ક્યોંકિ અસત્સંગ હો જાયેગા, સત્સંગ કે જગા અસત્સંગ હો જાયેગા, તો પરીક્ષા તો કરની છે. સમાગમ કા કાલ હૈ વો પરિચય કાલ બના દો, પરિચય પરીક્ષા દ્રષ્ટિ સે દેખો. શરૂ મેં આપકો એસા નહીં કહા ગયા કે આપ સ્વીકાર કર લો યા આપ અંડર પ્રેજ્યુડાઇસ આપ સમાગમ કરો, અજ્ઞાની હી હૈ યા જ્ઞાની હી હૈ, એસા નહીં. ખુલ્લા અભિપ્રાય રખે સમાગમ કરો ઓર પરીક્ષા બુદ્ધિ રખો. પરિચય નહીં
ये
तो सोच समझ के नहीं कर रहे हैं, परिचय से ही ऐसा लगा ना कि वो बराबर नहीं लगता है। निश्चय कब होता है? बिना परिचय तो निश्चय होता है, तो परिचय करके अगर निश्चय किया है, एक निश्चय एक बात है, शल्य दूसरी बात है। निश्चय में ओपन माइंडेडनेस हो सकता है, क्योंकि वो टेम्पररी निश्चय है, परमानेंट निश्चय नहीं है। और शल्य हो परमानेंट शल्य हो जाता है, वो नहीं रखने का आपने। यानी अज्ञानी की बात छोड़ो, मुमुक्षु मुमुक्षु में क्या होता है कि मुमुक्षुओं का तो परिचय रहता है, और हम शल्य रख के बैठ जाएं कि वो तो ऐसा ही है, वो तो ऐसा ही है, वो तो ऐसा ही है, वो भी अपने को तो नुकसान करेगा। हो सकता है आज जो आगे नहीं बढ़ा है कल आगे बढ़ जाए, हमारा माइंड ओपन होता है तो हमको लाइट होती करे, काफी फेरफार है इसमें तो, वरना तो वो फेरफार मालूम नहीं पड़ेगा, उसका जो प्रोग्रेस है उसका स्वीकार नहीं होगा, अस्वीकार हो जाएगा और उसका नुकसान हमको होगा, उसको नहीं होगा, उसका नुकसान हमको होगा। इसलिए किसी के प्रति भी हमको कोई शल्य रख कर नहीं बैठना है। ये बात हमारी समझ में स्पष्ट होनी चाहिए, एकदम स्पष्ट होनी चाहिए। जैसे अपना कोई विरोधी भी होता है, मित्र शत्रु दो प्रकार के भाव वाले जीव तो होते ही हैं, कोई मित्रता के भाव रखते हैं तो शत्रुता में, लेकिन जो मध्यस्थ है वो उस दृष्टि से देखता नहीं है, तो कल बदल सकता है। अपने को तो दोष का निषेध है, दूषित वृत्ति का निषेध है, कोई आत्मा का निषेध थोड़ी ना होता। आत्मा तो आत्मा है, तो जब उसके परिणाम में फर्क पड़ता है तो बात समझ में आ जाती है, तो उसको स्वीकार कर लेते हैं, तो आगे की बात छोड़ देते हैं कि चलो तो कुछ गिनना ही नहीं है, आगे की बात कुछ नहीं गिनना है। वो तो कहेगा कि मैंने तो बहुत आपका विरोध किया है, मैं क्षमा चाहता हूँ, तो कहेंगे चलो हम तो वो तो देखते ही नहीं है, आपका फेरफार हमने देखा है, अगली बात को हमने छोड़ दिया है, वो तो देखा गया ही नहीं। तो गुरुदेव पास में आप तो निधर जी મેં વિરોધી ઘણા હતા, તો કે દુનિયામાં કોઈ એવો મહાપુરુષ થયો જ નથી જેને વિરોધી ન થયા હોય, ઇતિહાસમાં કોઈ એવો મહાપુરુષ નથી થયો, ઋષભદેવ ભગવાનનો વિરોધ કર્યો છે એમના પૌત્રે, એટલે એ કોઈ પ્રશ્ન જ નથી કે વિરોધ કેમ થાય છે। ગુરુદેવના પોતાના બધા વિરોધ આપણે ઇતિહાસ જાણીએ છીએ, કોઈ કોઈ માણસ ને એમ પોતાની ભૂલ સમજાય ત્યારે ગુરુદેવ પાસે આવે માફી માગવા માટે, અને બહુ વિરોધ કર્યો છું આપણે, અમે સાહેબ ઘણો આપનો વિરોધ કરેલો હોય ત્યારે બહુ મારા વિરોધના પરિણામ સમજેલા, એને માફી માગ। ગુરુદેવ શું કરે? કાંઈ નહીં કાંઈ નહીં કાંઈ નહીં, આમ આમ કરે, કાંઈ નહીં કાંઈ નહીં, એ બધું કાંઈ નહીં, એ કાંઈ લક્ષ્મણ જ ન લે, એક અક્ષર છપકાવવાનું આપે, કાંઈ નહીં કાંઈ નહીં કરે નહીં કાઢી નાખે, એ કાંઈ નહીં હોય, કાંઈ ગણવાનું ન હોય, કેમ કે ફરીને આવ્યો ને પડતો ખાઈને આવ્યો છે, એ જો ઓલી વાત નહીં જુઓ, તમે તો ઘણા દાખલા દેવા વિશાળતા છે, એ વિશાળતા છે, એનું નામ વિશાળતા નામ છે, મધ્યસ્થા વિશાળ।
સાંભળવા પ્રવચન મૃગાપુત્ર એમને આ દિવસો સાંભળેલો અને આ રિલેટેડ જ હતું આપણે સબ્જેક્ટ ચાલતો હતો તો એમણે રિક્વેસ્ટ કરી કે આપણે જે વાત વિચારીએ છીએ એમનું મૃગાપુત્રનું જે વર્ણન આવેલું છે એ ગોકુલભાઈની ટેપમાં છે થોડીક વાર સાંભળી દેતો તો થોડીક વાર આપણા લોકોએ સાંભળી તો ખરી કે વિશે પછી બંધ કરી દીધી પછી અમારે જરા વિચાર માટે હવે આ એટલે સંભળાય છે ન સંભળાય એ બાબતમાં તો બે ઓપિનિયન ચાલતા હોય કે ભાઈ આ વાક્ય સંભળાય અને અમુક જેમ મેં તો વિચાર જે સબ્જેક્ટ ચાલતો હોય અને એના પરથી એમની ભાવના બી હતી ભાનુભાઈ આપણે સાંભળવું તો શું ખોટો હોય એવો વિચાર હોય પછી અમે ડિસ્કશન આપણે
પરીક્ષા બુદ્ધિ માં ઉભા છો જયારે તમને પરિચય નથી તમે ઓળખતા નથી તો તમે નિર્ણય એક સાઈડ નો કરી શકે એવી તમારી કોઈ પૂર્વ પરિસ્થિતિ થઈ જ નથી તો વર્તમાન પરિસ્થિતિમાં પરીક્ષા બુદ્ધિથી વિચારવું પડે જ્યાં સુધી પરીક્ષાથી નિર્ણય ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતના નિર્ણય ઉપર ન આવવો શૂન્ય મેં પરીક્ષા બુદ્ધિ છે શૂન્ય કોઈ તો વાત ચાલુ શૂન્ય બી પરીક્ષા બુદ્ધિ છે પરીક્ષા બુદ્ધિ રાખવી
રુચિ
થવાનું કારણ શું આપણે તપાસવું તો પડશે ને કે કોઈ તમારો નિર્ણય છે માટે તમને રુચિ થઈ છે એ વગર તો થાય નહીં રુચિ તમારો કોઈ નિર્ણય હોય તો જ રુચિ થાય ને તો નિર્ણય તમે પરીક્ષા પૂર્વક કર્યો છે કે કેમ જોઈ લો તપાસી લો એમ વાત છે પરીક્ષા બુદ્ધિ આપણે બિના પરીક્ષા બુદ્ધિ શાસ્ત્ર કે આજ્ઞા નહીં જાણે કે આજ્ઞા નહીં કે તું બિના પરીક્ષા કોઈ વાત કરો સ્વીકાર અસ્વીકાર કરો દોનો બી કૃપા દિવસ 466 માં પહેલી જ વાક્ય એટલે કે જેની પાસેથી ધર્મ માંગવો તેની ચોકસાઈ કરવી ધર્મ પાયમાની ચોકસાઈ કરવી તો આજ્ઞા છે એમને તો આપણે તો આજ્ઞા ચાલવું છે ને કે આજ્ઞા બહાર રહીને ચાલવું છે સીધી વાત છે
જે વસ્તુ જેમ બીજા કોઈ પણ ધર્મ સાધન સત્સંગ કરીએ છીએ અત્યારે ધર્મ સાધનમાં મુખ્ય વાત તો સત્સંગ કરવાનું કારણ એક જ છે કે જે વસ્તુ સમજમાં આવી છે પણ પરિણામ માં આવતી નથી એની પ્રેરણા હેતુ કરીએ છીએ આપણે અસમાધાન કઈ વર્તો કે કોઈ શાસક વાત નથી સમજાતી એવું પરિસ્થિતિ તો બનતી નથી
કોઈ પણ વસ્તુ અમારે જે ખ્યાલ આવે છે કે આમાં શું કહેવાનું આશય શું કહેવાય, પરિણામ આવી ગયું. તો હવે જયારે કોઈ પણ બીજા વિદ્વાન બીજી કોઈ પણ કહે છે તો બધા સાંભળવું, તો એમાંથી હજી કંઈક સાંભળી લઈએ, સમજી લઈએ. આપણને હજી સમજાતું નથી તો હજી સમજાઈ જવું જોઈએ. એ વખતે ચર્ચામાં એક એવો ચર્ચામાં પૂછતા આવ્યો કે ભાઈ હજી આપણને કોઈ આપણને અમુક જણ વાત કે ના સમજાય, અમુક છે તો સમજાય.
વાત તો વ્યક્તિગત રહેશે, બધા ભાવો તો દરેકના અને અભિપ્રાયો અને વિચારના અસરની તો દરેકની વ્યક્તિગત છે. આપણે તો આપણો વિચાર કરવાનો છે,
યથાર્થતાની વસ્તુ આપણે તો વિચારીએ છીએ. આપણે કોઈ વ્યક્તિગત વ્યક્તિગતનો કોઈ વિષય નથી, યથાર્થતા શું છે વારંવાર
જે આપણને આપણે ક્યાં ભાવથી સાંભળીએ છીએ જોઈ લેવું. આપણે પરીક્ષા બુદ્ધિમાં ઊભા છીએ કે આપણને નવું સમજવાની વૃત્તિ છે, એટલે એમાં ઘણી વાર એવું હોય છે મોટાભાગના મુમુક્ષુનો એવો પ્રકાર હોય છે, સામાન્ય કહેવાય બધા, પણ સામાન્ય પ્રકારની યોગ્યતા એવી હોય છે કે દરેક વક્તાઓની શૈલી જુદી જુદી હોય છે. શૈલીમાં કંઈક રોચકતા પણ હોય છે ત્યારે જ લોકો એને સાંભળતા હોય છે. રોચક શૈલી હોય ને જેને ઓરેટરી કહેવાય છે, એમાં અમુક રોચકતા હોય છે. બીજું કે દરેકનો સોક્ષમ પણ જુદા જુદા પ્રકારનો હોય છે. કાંઈ ને કાંઈ નવી નવી વાતો પણ જુદી જુદી જગ્યાએ છે તમને મળે, કોઈની પાંચથી કાંઈ, કોઈની પાંચથી કાંઈ, કોઈની પાંચથી કાંઈ. મોટાભાગના મુમુક્ષુઓ પ્રયોજન અપ્રયોજનની પકડ નહીં હોવાથી કુતૂહલ વૃત્તિથી સાંભળે કે ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક મળી જશે, ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક નવી વાત મળી જશે, ચાલો આને બી સાંભળીએ, એમાંથી કંઈક નવી વાત મળી જશે. હવે એ તો પોતાના પ્રયોજનની પકડ પોતાને હોય નહીં. અપ્રયોજન શું આવે છે ને હું શું એનું નુકસાન મને કરું છું એની ખબર હોય નહીં. માત્ર પરરુચિ, પરલક્ષ અને કુતૂહલ વૃત્તિનું પોષણ આવી રીતે શ્રવણ દરમિયાન થતું હોય છે, એ જીવને ચોક્કસ નુકસાન કરે છે. એટલે આપણે તો આપણો ભાવ તપાસવાનો, આપણે શું કરવા સાંભળ્યું છે. આપણે કોઈ આવી કુતૂહલ વૃત્તિને તો પોષતા નથી, તો એ ન કરવું, એવું ન કરવું, એથી આપણને પોતાનું નુકસાન થાય. બાકી કોઈની પણ વાત સાંભળવામાં પરીક્ષા બુદ્ધિ રાખીને સાંભળવામાં દોષ નથી. કોઈને તમે સાંભળો એટલે દોષ થઈ જાય એવું કઈ નથી.
પરીક્ષા બુદ્ધિમાં પરીક્ષા કરવાની આપણી શક્તિ ડેવલપ ન થઈ હોય ને આપણે પરીક્ષા બુદ્ધિ,
એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, એનું પણ સોલ્યુશન છે. એ એવી રીતે એનું સોલ્યુશન છે. મોટાભાગને આ દલીલ કરે છે કે ભાઈ અમને તો કંઈ ખબર પડે નહીં, કોઈ જ્ઞાની અજ્ઞાની છે, કોની કેટલી યોગ્યતા છે તો કાંઈ અમે સમજીએ નહીં, એવી અમારી કોઈ બુદ્ધિ નથી, કે યોગ્યતા નથી, અમારે શું કરવું, એમાં કાંઈ નુકસાન થાય તો ખબર ન પડે. તો એનું એક મીટર છે, થર્મોમીટર જેવું છે મીટર, સમજો કે કોઈપણ વ્યક્તિના વક્તવ્યને શ્રવણ કરતી વખતે તમને પોતાને તમારી આત્મરુચિના અનુસંધાનમાં અસર શું થાય છે જોવા. તમારે આત્મકલ્યાણની રુચિ પોતને પોષણ મળે છે કે નથી મળતો? પોષણ મળે તો સાંભળવામાં વાંધો નહીં, વારંવાર સાંભળવું જોઈએ. જેના વક્તવ્યથી પોતાની આત્મરુચિ પોષાતી હોય એને સાંભળવું જોઈએ. ભલે જ્ઞાની અજ્ઞાનીનો નિર્ણય કરવાની કેપેસિટી ન હોય તો હોય છે, કેમ કે કોઈ જ્ઞાની ન હોય પણ શારીરિક કોટીનો મુમુક્ષુ હોય, રુચિવાન જીવ હોય અને પોતાની આત્મરુચિથી કંઈ બોલતો હોય તો જરૂર બીજાની આત્મરુચિ સાથે એને લિંક થવાની. આ ઇન્ટરલિંકનો વિષય છે. બસ આથી વધારે કાંઈ પરીક્ષા કરવાની જરૂર નથી, તપાસવાની જરૂર નથી કે શું ખાય છે શું નથી ખાતા, શું ત્યાગ કર્યો છે શું નથી ત્યાગ કર્યો, ક્યાં શાસ્ત્રો વાંચ્યા છે ક્યાં નથી વાંચ્યા, કાંઈ જરૂર નથી તમારે. તો બીજા એનામાં શું ગુણ દોષ છે કાંઈ તમારે કાંઈ માથાકોડમાં ઉતરવાની જરૂર નથી. એટલી ફુરસદ ન હોય આપણને કોઈને વ્યક્તિગત જીવનમાં જવાની. આપણે તો એક જ આપણું લિંક શું છે, મને મારી આત્મરુચિ કેળવવી છે, વૃદ્ધિગત કરવી છે, એને પોષણ મળે છે કે એનું સિંચન થાય છે, ન થતું જ મૂકી દેવી વાત, કોઈને કહેવાની જરૂર નથી, આપણને કોઈ પ્રાણ ઢસડી નથી લઈ જતો, પણ થતી હોય તો આપણે જવામાં કંઈ વાંધો નથી, તરત સમજાઈ જશે, વિજન નહીં પૂછવું પડે તમારે, એને બહુ ચર્ચા વિચારણામાં તો કોઈને ઊંડી તપાસમાં જરૂર નહીં કરવું પડે, તમને તમારો અંદરથી તમારી રુચિ બોલશે. જબ આપકો ખાને કા ભાવતા ભોજન મિલ જાતા હૈ તો ફિર દૂસરા ભોજન તો ઈચ્છા રહેગી નહીં, પર કોઈ જબરન તો આપકો લે જાતે નહીં, તો પહેલે બોલ દીયા કે કોઈ આપણને પરાણે તો લઈ જતો નથી, જઈએ છીએ તો આપણી ઈચ્છાથી જઈએ
છીએ,
કોઈ પરાણે શું કરવા લઈ જાય, એને શું ફાયદો, પરાણે લઈ જવા વાળાને શું ફાયદો, એ તો બરાબર છે ભાઈ, તો ઉદય આવી ગયો, તમે ગયા હતા કોઈને સાંભળવાને વચ્ચે આવી ગયા કોઈ, એ તો ઉદય ગયો ને, તો ઉદય આવે તો પરીક્ષા બુદ્ધિમાં ઉભારી જવું, એ વખતે એ તો ટેમ્પરરી વાત છે ને, એ કોઈ પરમાનન્ટ વાત થોડી છે, એ વખતે પરીક્ષા બુદ્ધિમાં રહી જાવ તમે. એ તો સ્વાભાવિક છે કે પછી બીજે બીજે માથો મારવાનું મન ન થાય, એક જગ્યાએ કોઈને સંતોષકારક રીતે ખોરાક મળતો હોય તો પછી બીજે થી ખોરાક લેવાની કે નહીં જવાનું, એ તો બહુ સ્વાભાવિક છે, છતાં કોઈ વચ્ચે આવી જાય તો પરીક્ષા બુદ્ધિ મારે હોવું જોઈએ, મધ્યસ્થ રહેવું જોઈએ. હા ઠીક વાત હે, પૂર્વગ્રહ વો શલ્ય હૈ ઓર વો રખના નહીં ચાહીએ, વો સૈદ્ધાંતિક બાત હૈ, ઉસમે કોઈ બાંધછોડ નહીં હૈ, વો તો બાત એકદમ ફિક્સ હૈ કે હમકો કિસી કે પ્રતિ પૂર્વગ્રહ રખના હી નહીં હૈ, કોઈ ભી એક્સ વાય ઝેડ હો હમકો કિસી કે પ્રતિ નહીં રખના મતલબ નહીં રખના, યે હમારા સિદ્ધાંત, ચાહે વેરી હો ચાહે મિત્ર હો ચાહે કોઈ ભી હો, કોઈ જાને અનજાને કોઈ ભી, હમકો નહીં રખના હૈ મતલબ નહીં રખના. બરાબર, પણ છતાં શું છે કે પોતાના વિચારો લાદવા ન જોઈએ, ક્યાંય સામૂહિક સત્સંગની અંદર પોતાના વિચારો ક્યાંય ના લાદવા જોઈએ કોઈએ બી, કેમ કે એમ કોઈ પણ માણસ જ્યારે કોઈ વાત થોપવા માગે એટલે એક આગ્રહ થઈ ગયો, આગ્રહ છે એ વસ્તુ હવે એમાં શું હશે, ના પણ એમાં શું કરું છું, વાત મૂકવી જોઈએ પણ આગ્રહ નહીં રાખવો જોઈએ, એટલું તો દરેકને હોવું જોઈએ, પોતાને ભલે ગમે તે લાગ્યું હોય, પણ ત્યાં દર્શન મીન કે બધાને એવું જ લાગે. હા, એટલે કોઈ વાતનો કોઈને આગ્રહ ન રાખવો જોઈએ. ભલે પોતાની વાત સાચી હોય તો ન રાખવો જોઈએ. એટલું તો નિરાગ્રહ પણ હોય તો જરાક બધાને ઠીક રહીએ, એટલે નેત્ર બધાને ઠીક ના પડે. ખૂંચે, આગ્રહ છે એ ખૂંચે. સારા લાગવામાં જેનું સારું લાગ્યું એને પ્રત્યે પૂર્વગ્રહ હોય ને સારું લાગે, એટલે થઈ ગયો વ્યક્તિ રાગ. અંડર પ્રેજ્યુડાઇઝેશન નું થિંકિંગ ચાલતું હોય છે પૂર્વગ્રહથી. હા, એટલે ગુણ ને દોષ બંને પ્રત્યે પૂર્વગ્રહ નહીં હોવો જોઈએ. ખરાબ પૂર્વગ્રહ ને પૂર્વગ્રહ નથી કહેતા, સારાપણાનો પૂર્વગ્રહ પણ એ પૂર્વગ્રહ છે. તો એમાં શું છે કે ન્યુટ્રલ થિંકિંગ નો રહીએ, જે રિઝનેબલ થિંકિંગ હોવું જોઈએ એ ન રહીએ એની અંદર. એટલે કોઈ પણ વાતનો આગ્રહ ન હોય એ જ વધારે સારું છે. કેમ કે કોઈને ઓરેટરીનો રાગ હોય, કોઈને વ્યક્તિનો રાગ હોય, કોઈને કોઈના અવાજનો રાગ હોય, કેવી મીઠું બોલે છે. રાગના તો અનેક પ્રકાર છે ને અનેક નિમિત્તો છે, એને હું કરવા સારું લાગ્યું હું ખબર પડે. એટલે કોઈને એવી રીતે શૈલીનો રાગ હોય, જેને શૈલી કહીએ આપણે, કોઈને કોઈ શૈલી, કોઈને કોઈને શૈલીનો રાગ હોય, એમ રાગના નિમિત્તો અનેક પ્રકારના. નહીં નહીં, એટલે આપણે તો શું છે, એમાં એવું છે કે જેના સજેશન હોય એની સાથે પહેલાં ચર્ચા કરી લેવી જોઈએ કે ભાઈ તમે આ વાતનું સજેશન મૂકો છો એની પાછળ તમે શું શું વિચાર્યું છે, તમારો પરિચય કેટલો, તમે પરીક્ષા બુદ્ધિએ કોઈ નિર્ણય કર્યો છે કે નહીં, સાંભળવાને તમારું સજેશનનું કારણ શું શું, એને કોઈ શૈલીથી તમને રાગ છે, કોઈ વ્યક્તિથી રાગ છે, કે કોઈ નાનીપણાને લીધે રાગ છે, કે શું કારણ છે, સજેશન મૂકવા પાછળ તમારો શું અભિપ્રાય છે, એ થોડુંક સમજી લેવો જોઈએ. બધા આગળ કે પાછળ થોડુંક મુક્ત રીતે ચર્ચા કરી લેવી જોઈએ, અને પછી આપણે એ સંબંધમાં નિર્ણય બેસવું કે ન બેસવું એનો આપણે નિર્ણય કરવો જોઈએ. ભાઈ આ માણસે તો વ્યક્તિ રાગ છે કે એને અમુક ફલાણા પ્રકારનો રાગ છે, માટે રાગના પોષણથી અથવા કર્ણેન્દ્રિયનો વિષય બનાવવા, એ પોતે કર્ણેન્દ્રિયનો વિષય બનાવવા માગે એટલે આપણે એમાં જોઈન થવું, એ ધેટ ઇઝ નોટ નેસેસરી, એ કોઈ જરૂરી વાત નથી. બહુ મહત્વપૂર્ણ ગંભીરતા વિષય કે હોની ચાહીએ. નહીં, કોઈ અંજાની દુકાન છે હીરે નહીં ખરીદતે. બજાર મેં જવરી બજાર મેં દુકાન તો સેંકડો લગી હોય હોતી બડે સિટી મેં, કોઈ કિતના બડા બોર્ડ હો સુશોભિત, ઇસલિયે વહાં ઘુસ જાતે હૈ એસે હીરા હીરા નહીં ખરીદતે. હીરા તો હમ विश्वास पात्र जिसके पर हमको विश्वास है वहां से भी लेते हैं और फिर भी उसका चेकिंग कर लेते हैं। तो भाई एक 10 लाख का हीरा लिया, इतना हमको कोई ऑर्नामेंट बनाना है, 10 लाख का लिया, तो हम दो जगह उसका वैल्यूएशन कराएंगे और फिर पेमेंट करेंगे। तो वहाँ जो हमारी सावधानी है, इसका मतलब क्या है कि हमारी सावधानी कीमती चीज है, ये हमारा आत्मकल्याण इससे भी कीमती चीज है। हीरा का कीमत इसके आगे कुछ नहीं है, इतनी गंभीरता होनी चाहिए विषय के, और फिर हमारा प्रवेश होना चाहिए कहीं भी, तो हम भूले नहीं पड़ेंगे, वरना भूले पड़ जाएंगे, और भूले पड़ जाएंगे तो उतना हमारा चक्कर बढ़ेगा, सूत्र घुंचवाई जाए तो खेलवामा तकलीफ पड़े, एवं तो तुम्हारे ज्ञान ने बुद्धि घुंचवाई जाए, એટલે બહુ ગંભીરતાથી આની અંદર ચાલવું પડે છે, એમને લાઇટલી લઈને નો ચલાય, એટલું તો હું
ગંભીરતા,
એટલે હું કહું છું સત્સંગમાં પહેલા આ ચર્ચા કરવી કે આપણે સત્સંગ કરીએ છીએ એમાં આ સત્સંગ વિશેની ગંભીરતા કેટલી, હું અમારે દાખલો બહેન હતો કે બે ભાઈ સગા બંને સત્સંગમાં જાય, એમાં નાના ભાઈ સત્સંગ છોડ્યો, એટલે મોટા ભાઈ તો મોટા ભાઈની જગ્યાએ હોય તો ભલે મને સત્સંગ છોડાતો હશે, આ પંચમકાળમાં સત્સંગ છે ક્યાં, સત્સંગ હોય તો એટલે સત્સંગ કરવો જોઈએ, એટલે ઓલો કે ભાઈ સત્સંગ બધા ભેગા થાય એટલે એનું નામ સત્સંગ નથી, સત્સંગ યથાર્થ હોય તો કરાય ને ન હોય તો ન કરાય, કારણ કે મારે ગુરુમાંથી ચૂરમાં નથી પડવું એટલે હું કહું છું, અને મને તમારા જેટલી બુદ્ધિ નથી, પણ મારી બુદ્ધિ એમ કહે છે કે મારે નથી જવું એટલે હું નથી આવતો, પ્લીઝ મને આગ્રહ નહીં કરો, ભલે તમે મોટા ભાઈ રહ્યા, તો ને માણસ બહુ સારો, મેં તો તારા સારા માટે કીધું તું એક ભાઈ છું મારો, એટલે તને એમ લાગતું હોય કે મને આમાં ઠીક નથી લાગતું તો તું તમને નહીં આવતો, એ જતો હતો ને એક નહોતો જતો, તો અમે કુદરતી એને ત્યાં જમવા જવાનું છે, એટલે એને વાત કરી કે ભાઈ આ સત્સંગમાં નાનો નથી આવતો, હવે પહેલાં આવતો હતો અને નથી આવતો, આવું તો કાંઈ હોતું હશે ને આપણે સત્સંગ પર કેટલો દુર્લભ વસ્તુ છે, ખેલાનું નથી જમતા જમતા વાત કરી, જેમ આપણે થોડી વાર નિરાતે આપણે અડધી કલાક બેસી જશું, થોડા ઊંડાણમાં જઈને આપણે વિચારશું બધું, તમને પૂછ્યું કે તમને કારણ શું છે નહીં જવામાં, તમને શું કારણ, એને એક બે કારણો બતાવ્યા, વાત એને બરાબર છે, આવું કારણ હોય તો ન જાય વ્યાજબી છે, મોટા ભાઈ ચોંકી ગયા, સર એ વિચારે છે તું મેં નહોતું વિચાર્યું, એ જોતા બંધ થઈ ગયું, એમાં કાંઈ નહીં, માણસને પોતાના હિત હિતનો વિચાર તો ગંભીરતાથી જ કરવો જોઈએ, ભલે એ માણસ બહુ શાસ્ત્રો વાંચ્યા નહોતા એ ભાઈએ નાની ઉંમરના, બહુ એવી એની કાંઈ બુદ્ધિ કે યોગ્યતા હોય એવું કાંઈ નહોતું, પણ એને એક બે પોઈન્ટ જે પકડ્યા એ બહુ સમજીને પકડેલા હતા, આશય ફેર થાય છે, ચાલો મને એવું લાગે છે આપણું કામ નથી, બરાબર છે તમારે સમજણ બરાબર છે, ન જવું યાદ નહીં, એવી ગંભીરતા હોવી જ જોઈએ, કારણ કે આપણા હિત હિતનો સવાલ છે, આપણે હીરા એમને ખરીદતા નથી કે અનાજે અમે એમને ખરીદતા નથી, એ ભલે 5 રૂપિયા 10 રૂપિયા કિલો હોય, ભલે તો લાખો રૂપિયાનો હિસાબ છે, ગમે ત્યાં આપણે ખોટું નુકસાન તો ક્યાંય ઈચ્છતા જ નથી કે કારણ વગરનું ખોટું નુકસાન આવે, થોડું પણ બધી રીતે આપણે સાવધાની પ્રયોજનના વિષયમાં રાખીએ છીએ. આ તો પરમ પ્રયોજનનો વિષય છે, શા માટે સાવધાની આપણી ન હોવી જોઈએ, હોવી જોઈએ. અને એ તો જ્ઞાનીઓની આજ્ઞા છે, કૃપાલુદેવની જેવી આજ્ઞા જ છે, સીધી વાત. એટલે આપણે તો આજ્ઞા અનુસાર ચાલવું છે, પછી ક્યાં સવાલ છે. પછી એક ત્રીજો અવરોધ લીધો છે, વિભાવ પરિણતિનો. પૂર્વે વિભાવ ભાવો અતિરસપૂર્વક ઉદય કાર્યોમાં કરેલા હોવાથી તે રસની ને લઈને પરિણતિ થઈ ગઈ હોય છે. જે પરિણતિ બદલાયા વિના, ભેદાયા વિના આગળ કામ નથી ચાલતો. હવે પરિણતિ થઈ ગઈ છે ને ખબર નથી હોતી. આ પ્રોબ્લેમ અમારા વ્યક્તિગત રીતે અમે બહુ મુક્ત રીતે ચર્ચ્યો હતો. મારે હીરાલાલજી છે, સાથે આવે છે ને, ઘણા વર્ષથી મારી સાથે છે, બિઝનેસમાં હતા ત્યારે અને નિવૃત્ત થયા ત્યારથી. એટલે ધંધામાં હતા, બહુ રશિયા ધંધાના, બહુ રશિયા ધંધાના. કામ ઓછું કરે પણ રસ ઘણો. કામ તો એટલું ઓછું કરતા કે બોસની જગ્યાએ એટલે બોસ ઓછું કામ કરે, બધું કામ બીજાની પાસે કરાવે, પણ ડિસિઝન બધા પોતે લઈએ. અને રાતના 12 વાગ્યા સુધી એના કોલ રોજ ચાલતા હોય. અને પછી સવારે શું છે, સવારે પછી ઉઠી શકે નહીં, ટાઈમસર તૈયાર થઈ શકે નહીં, એટલે સ્વાધ્યાયમાં મોડાવાની ટેવ પડી ગઈ. 5 મિનિટ 15 મિનિટ કાંઈ મોડા જ આવવા મળે છે. તો હવે બધું સુધારી નાખ્યું છે, તો ધંધો નથી તો એ પહેલે થોડું સુધારી નાખ્યું હતું, કારણ કે અમારે ત્યાં કોમેન્ટ થાય, સ્વાધ્યાયમાં મોડા આવું ન ચાલે. અત્યારે અમારા ભાવનગરના સ્વાધ્યાયમાં 100% બિફોર ટાઈમ બધા આવે, એક પણ વ્યક્તિ મોડી નથી આવતો. જેટલા સાંભળવા બેસે છે, સ્વાધ્યાય થયા પછી કોઈ આવ્યું હોય એવું ન બને, એટલી ગંભીરતા છે અમારે ત્યાં. કેમ કે એમાં જે શાસ્ત્રો, જે જ્ઞાનીના વચનો, એનું અપમાન છે, અભિનય છે. તમારે ટ્રેનમાં જવું હોય, નોકરીએ જવું હોય, પ્લેનમાં જવું હોય તો કેમ બિફોર ટાઈમ જવું? ત્યાં તો પૈસાનો જ સવાલ છે, એટલે ટિકિટના પૈસા પડી જશે પ્લેનમાં, ટાઈમ સમય. અહીં તો એથી વધારે નુકસાન થાય. તમે અભિનય થાય તો દર્શન બહુ વધે, નાનીના વચનોનો અભિનય થાય એટલે શાસ્ત્રનો અભિનય થયો. દેવગુરુ શાસ્ત્રનો અભિનય કરો એટલે દર્શન બહુ વધે. અને એ વિદ્યા કોઈ દી તમને ચડે નહીં, અવિનયથી સાંભળવા બેઠા એ જ્ઞાન કોઈ દી ચડે નહીં, વિનય વિના તો જ્ઞાન ચડે જ નહીં. એક માણસ મળો આવે એ અમારે ન પૂછાય. આવું તો ટાઈમ છે, નહીં તો ન આવો તો કાંઈ જુદી વાત છે. આવો તો હા, કોઈ અનિવાર્ય સંજોગોમાં તમે રસ્તામાં રોકાઈ ગયા, ગાડીને પંચર પડી ગઈ, વસ્તુ બની ગઈ કંટ્રોલ બહાર, એમાં મોડું થયું હોય તો તમારું તમને ખેદ થતો હોય. આપણે મોડા પહોંચો, આપણે મોડા પહોંચો, મોડા એને અવિનય નથી કહેતા, પણ એવું તો એક પ્રાસંગિક ઉદયભસ બને જુદી વાત. બાકી જે નેગ્લિજન્સથી મોડા આવતા હોય એ તો અવિનય જ કરે છે, અને એને કોઈ દિવસ જ્ઞાન ચડે નહીં, એ વસ્તુ ન બની. એટલે અમે એ વાત વિરાળ જ નહીં કરતો હતો કે ભાઈ છે, અત્યારે હું આવું નિવૃત્ત છું, છોકરાઓ ધંધો સંભાળે છે, હું માથું મારતો નથી કે તમે એ સામેથી કે એ સાંભળી લઉં છું, અને કોઈ પૂછે તો જવાબ દઈ દઉં છું. હું માથું મારતો નથી કે તમે આમ ધંધો કરો છો, એમ કરો, ઘરના કામોમાં પણ માથું મારતો નથી. સામૂહિક સ્વાધ્યાય સિવાય પણ કંઈ વાંચવું કરવું હોય જ્ઞાતમાં લઉં છું. કોઈ સોશિયલ વર્ક નથી, કોઈ સંસ્થાના કામ નથી. ક્યારે આગળ જવાતું નથી, મારે વેદનામાં આવવું છે, નથી આવતું. સીધી વાત કે ક્રમ પ્રવેશ કરવો છે, હું છું. સમજાતું નથી કેમ જવાતું નથી. કોક વાર થોડો ખેદ થાય છે, પણ ખેદ થઈને પછી એ ખેદે આગળ હાલતો નથી, ને ટાઈમ નીકળતો જાય છે. અને હવે તો આ બધી જે 60-65 વટાવો એટલે તો તમારે એક સંધ્યાકાળ જ કહેવાય જીવનનો. હા, એ ગમે ત્યારે લાઇટ ઓફ થાય. હા, એટલે એમ પણ થાય છે કે કેમ આમ હવે આમનામ ટાઈમ ક્યાં સુધી નીકળવાનો, ક્યાં સુધી આમનામ ટાઈમ ક્યાં સુધી નીકળવાનો, હવે તો અત્યારે કાંઈ બીજું છે નહીં. પણ તમારી પરિણતિ બંધાઈ ગઈ હોય વિષય છે. તમે પૂર્વે જે રસ લીધા છે એની પરિણતિ બંધાઈ ગઈ છે. એ રસથી વિરુદ્ધ રસ તમારો જ્યાં સુધી ન કેળવાય, તમે ગળ્યું ખાધું એની સામે કડવું ન ખાવ તો એ ગળપણનું ગુણ જાય નહીં. કડવું લાગી ગયું એની સામે ગળ્યું ન ખાવ તો એ કડવું મટે નહીં. તીખું લાગ્યું એની સામે ગળ્યું ન ખાવ તો તીખું મટે નહીં. આ એના જેવું છે કે પરિણતિ તમારે થઈ ગયું. એમ તમને ખબર ન હોય કે મને કોણ રોકે છે, પરિણતિ ચાલુ જ તમારી. એથી વિરુદ્ધ તમે કોઈ દશા કેળવી નથી કે નવી પરિણતિ ઊભી કરી હોય એની સામે વિરુદ્ધ. હા, તમને ખબર ન હોય કે હું કેવી રીતે અટકું છું. આવા બધા હિડન ઓબ્સ્ટેકલ્સની અંદર કામ કરતા હોય છે, તમારે સમજાય જ નહીં. અને અત્યારે પ્રવૃત્તિ બરાબર કરતા હોય, પાછા કાંઈ કામ આવે નહીં, એની પ્રવૃત્તિ ફેલ જતી હોય એનું શું, અને એનું સોલ્યુશન એની કાંઈ હોય નહીં. આવા બધા કેટલાક કારણો છે જે જીવને આગળ વધવા ન દે, નીકળવા ન દે સંસારમાંથી. વિરુદ્ધ રસ કેવો જોઈએ?